તારીખ 21/3/1995 શ્રી મદ્રાજચંદ્ર પત્રાંક 609 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું કલકત્તામાં પ્રવચન સળંગ પ્રવચન નંબર 111.
નાનીના માર્ગના આશ્રયનો ઉપદેશ છે. એમાં સત્સંગનું મુમુક્ષુના જીવનમાં કેટલું મહત્વ હોવું જોઈએ એ વિષય છે. સત્સંગની સફળતા થાય તો તે નિર્વાણ પદનો મુખ્ય હેતુ છે એ પણ વાત કરી છે, અને એક કૃપાળુદેવના ભૂતકાળમાં બનેલી ઘટનાનો પણ અહીંયા સાંકેતિક ઉલ્લેખ છે, સંકેતમાં ઉલ્લેખ છે. ભૂતકાળમાં એમને સત્સંગથી લાભ થયો છે અને તેથી પોતાના સ્વાનુભવથી આ વિષયનું અહીંયા પ્રતિપાદન કર્યું છે. પત્રની શરૂઆત ધ્યેયલક્ષી કરી છે. સત્સંગ છે એ મુમુક્ષુ જીવની પ્રારંભિક અવસ્થા છે, અને એનું મહત્વ દર્શાવવા માટે વાત શરૂ કરી છે, મોક્ષથી શરૂ કરી છે. મોક્ષ કે જે ધ્યેય છે ત્યાંથી વાત શરૂ કરી છે. સહજ સ્વરૂપે જીવની સ્થિતિ થવી તેને શ્રી વિતરાગ મોક્ષ કહે છે. એમાં પણ ગર્ભિતપણે એ વાત કહેવા માગે છે કે જેને મોક્ષ પ્રાપ્ત કરવો હોય એના માટે આ વાત છે. એટલે કે સંપૂર્ણ શુદ્ધ થવું હોય, સંપૂર્ણ નિર્દોષ થવું હોય તેના માટે આ વાત છે. હજી તો શરૂઆત કરવી છે, પણ વાત છેલ્લી હદથી શરૂ કરવામાં આવે છે, અને એ એટલા માટે જરૂરી છે કે ક્યાં પહોંચવું છે, ક્યાં જવું છે એ જ નક્કી ન હોય તો એક ડગલું ભરવાનો અર્થ નથી રહેતો. કોઈ પણ એક કદમ ભરવું હોય તો ક્યાં જવું છે એ નક્કી કર્યા સિવાય એ કદમ ભરવામાં આવતું જ નથી. આ તો પ્રેક્ટિકલ લાઈફનો વિષય છે. કોઈ પણ માણસ ક્યાંય પણ જવાનું પહેલાં નક્કી કર્યા પછી જ પહેલું પગલું ભરે છે. એમ સત્સંગ કરવો તો શું કરવા કરવો, શા માટે સત્સંગની શું જરૂર છે? કે જેને સંપૂર્ણ શુદ્ધ થવું હોય એના માટેનો આ વિષય છે. જો એવું ન હોય તો એને ક્યાંય એણે નક્કી જ નથી કર્યું કે મારે શું શું કરવું છે. તો ગમે તે કરે, ધ્યેય શૂન્ય પ્રવૃત્તિ એ નિષ્ફળ પ્રવૃત્તિ છે, એનાથી કોઈ લાભ થતો નથી. મોક્ષની અપેક્ષાએ એને ધ્યેય શૂન્ય કહેવાય, ધ્યેય શૂન્યતા કહેવાય. પણ અનાદિથી સંસારનું ધ્યેય તો બધા જ જીવોને છે. એટલે કોઈ પણ પ્રવૃત્તિ કરે, ધાર્મિક સાધન કરે, તો અનાદિનું સંસારનું ધ્યેય હોવાને લીધે સંસાર ફળે. કરે ધાર્મિક પ્રવૃત્તિ અને ફળે સંસાર, એમાંથી આ સ્વાભાવિક છે. ધ્યેય બે જ છે, એક સંસાર અને એક મોક્ષ. સંસારનો અનાદિથી છે, જ્યાં સુધી ધ્યેય પલટો કર્યા વિના કંઈ પણ સાધન કરવામાં આવે તો એ સંસાર અર્થે તે સાધનની પ્રવૃત્તિ હોય છે. એટલે અહીંયા પહેલેથી મોક્ષની વાત કરી છે. અથવા આપણે કોઈ મકાનનો પાયો ખોદવો હોય ત્યારે જેટલા માળનું મકાન બનાવવું હોય છેલ્લો માળ કેટલામાં છે એ પહેલાં નક્કી કરવું પડે છે. પાયો નીચે ખોદવાનો છે અને ઉપરનો માળ સૌથી ઉપર છે. પાયો નીચે ખોદવાનો છે, છેલ્લો માળ સૌથી ઉપર છે, પણ છેલ્લો માળ કેટલામો એ નક્કી કર્યા વિના કોઈ દિવસ પાયો પાયાનું કામ થાય નહીં. આજ સવાર શું વચના મળતો હતો પાયાનું, પાયાની કઈ વાત કરી હતી ને? પાયાની મદદ કરવી એટલે એની મુમુક્ષુતા એવી કરવી જોઈએ કે જેના ઉપર સિદ્ધ પદ પ્રગટ થાય એવી હદની પાયાની તૈયારી કરવી જોઈએ. એટલો મજબૂત પાયો હોવો જોઈએ. સહજ સ્વરૂપે જીવની સ્થિતિ થવી, જીવનું સહજાત્મ સ્વરૂપ છે તેવી જ સ્થિતિ થવી, તેવી જ દશા થવી સંપૂર્ણ શુદ્ધ, તેને શ્રી વિતરાગ મોક્ષ કહે છે. તીર્થંકર પરમાત્મા એમને મોક્ષ કહે છે. સહજ સ્વરૂપથી જીવ રહિત નથી. પ્રત્યેક આત્માને, પ્રત્યેક જીવને એનું મૂળ સ્વરૂપ તો સદાય શાશ્વત રહેલું છે. એથી રહિત કોઈ જીવ નથી. માટે કોઈ ચીજ બહારમાંથી લાવવાની છે એ પ્રશ્ન નથી. બહારથી કોઈ ચીજ વસ્તુ લાવવી પડે એવું હોય અને એ ન મળે તો શું થાય એ એટલી શંકા રહે, એટલી અચોક્કસતા રહે. અહીંયા એવું નથી. જે સહજ સ્વરૂપે દશા કરવાની છે મોક્ષ દશા, એવું સહજ સ્વરૂપ તો જીવને છે. સહજ સ્વરૂપે જીવ રહિત નથી, પણ તે સહજ સ્વરૂપનું માત્ર ભાન જીવને નથી. પોતાનું મૂળ સ્વરૂપ કેવું છે એના બેભાનપણામાં જીવ અનંતકાળથી પ્રવૃત્તિ કરી રહ્યો છે. પોતે સાક્ષાત સિદ્ધ સ્વરૂપ હોવા છતાં પણ કર્મજનિત અવસ્થા જે મનુષ્યપણું, રંકપણું, રાજાપણું જે કાંઈ એને મહત્વ આપી રહ્યો છે. જો રંક થયો તો હું ગરીબ છું, દરિદ્ર છું એવા દીનતાના પરિણામમાંથી ઊંચો નથી આવતો. અને જો કાંઈ પુણ્ય યોગે શ્રીમંતાઈ કે રાજાપણું મળ્યું તો એના અહમભાવમાં પોતાના મહાન પદનું વિસ્મરણ વર્તે છે. અથવા નીચ પદમાં ઉચ્ચ પદ માને છે એ વખતે. રાજા છું કે શ્રીમંત છું માટે હું મહાન છું, મોટો છું, એ તો નીચ પદ છે એમ કે છે. ક્યાં ત્રણ લોકનો નાથ પોતે સિદ્ધ સ્વરૂપ, એટલો મહાન હોવા છતાં એનાથી જે નીચું પદ છે એમાં પોતાની મોટાઈ સમજે છે તો પણ પોતાના સ્વરૂપનું ભાન ભૂલે છે. અથવા મૂર્છિત અવસ્થામાં પ્રવર્તે છે, મૂર્છા ખાઈ ગયો. જેમ મૂર્છા ખાઈ ગયેલો બેભાન ગણાય છે એમ અહીંયા સ્વરૂપનું બેભાન પણ એ મૂર્છા છે. બેભાન થાય ત્યારે એવી અવસ્થા થાય. ગુરુદેવ દ્રષ્ટાંત દેતા હતા કે કોઈ માણસ રાજા હોય કે મોટો શ્રીમંત હોય પણ દારૂ જો વધારે પીએ તો ભાન ભૂલે, વધારે પડતો દારૂ પી લીધો હોય તો ભાન ભૂલી જાય. અને દારૂ ગરમ ચીજ છે એટલે શરીરમાં ગરમી ઘણી થઈ ગઈ હોય, એ લથડિયા ખાતો ખાતો ચાલતો હોય, એમાં ગંદકીના ગટરના એઠવાડના ખાબોચિયામાં પડે તો ઊભો ન થાય જલ્દી. એટલા માટે ઊભો ન થાય કે એને ઠંડક લાગે ત્યાં, શરીરમાં ગરમી વ્યાપી ગઈ હોય. ભલે ગંદુ પાણી હોય પણ પાણી તો આખરમાં તો ઠંડક હોય ત્યાં દારૂની ગરમી પાસે, તો એ બેભાનપણામાં પણ ત્યાં જ પીડ્યો રહીએ, એને ઉઠવાનું મન ન થાય. આવો રાજા જેવો રાજા થઈને ગંદકીના ખાબોચિયામાં એને સારું લાગે, એમાં ભગવાન આત્મા સિદ્ધપદ સ્વરૂપી અને એને સંસારના ગંદકીના ખાબોચિયામાં સારું લાગે એના જેવું છે. દ્રષ્ટાંત એવી રીતે આપતું, મેં આયા અમને બહુ ગમે, આ સંયોગો છોડવા ગમે, આ ઘર છોડવું ગમે નહીં, આ પરિવાર છોડવો ગમે નહીં. અને આ બધું જ્યાં રહેતા હોય, કલકત્તા રહેતા હોય તો કલકત્તા છોડવું ગમે નહીં, મુંબઈ રહેતા હોય મુંબઈ છોડવું ગમે, જ્યાં જે રહેતો હોય એને છોડવું ગમે નહીં, એ પરિસ્થિતિ પોતાના બેભાનપણાને લઈને થાય છે. એ કહે છે અહીંયા કે સહજ સ્વરૂપથી જીવ રહિત નથી, પણ તે સહજ સ્વરૂપનું માત્ર ભાન જીવને નથી, જે થવું તે જ સહજ સ્વરૂપે સ્થિતિ છે. એક ન્યાયે ચોથા ગુણ સ્થાને સહજ સ્વરૂપે સ્થિતિ થાય છે, અને એક છેલ્લે 14 ગુણ સ્થાન પૂરા થયા પછી 15મું સિદ્ધપદ છે ત્યાં સહજ સ્વરૂપે સ્થિતિ છે. બે જગ્યાએ સહજ સ્વરૂપે સ્થિતિ ગણવામાં આવી છે, કેમ કે ચોથા ગુણ સ્થાને સહજ સ્વરૂપને સ્વીકારી લીધું અનુભવથી અને શ્રદ્ધાથી કે હું આવો સહજ સ્વરૂપે છું, એની સ્થિતિ થઈ ગઈ એક ન્યાય. પછી તે નિષ્ફિકર છે, નિશ્ચિંત છે, ત્રીજું સંગના યોગે આ જીવ સહજ સ્થિતિને ભૂલ્યો છે. હવે સહજ સ્થિતિને ભૂલ્યો છે એનું કારણ બતાવ્યું, ઉપર એમ કહ્યું ને કે સહજ સ્વરૂપેનું જીવને ભાન નથી, તો આવું ભાન કેમ નથી, ભાન તો ક્યારથી નથી કે અનાદિથી નથી, સહજ સ્વરૂપનું બેભાનપણું તો જીવને અનાદિથી છે, જેમ ખાણની અંદર સોનાના રજકણો અનાદિથી છે, કોઈએ ત્યાં સોનું સંતાડ્યું નથી કે રેડ્યું નથી કે મૂક્યું નથી, ખાણનું સોનું અનાદિથી માટી સાથે મળેલું છે, એમ જીવને અનાદિથી પોતાનું બેભાનપણું એ રૂપ મલિનતા વર્તે છે. કેમ શા માટે એમ થયું કે જે સંયોગ છે એ સંયોગમાં પોતાપણું કર્યું, એટલા માટે સંગના યોગે આ જીવ ભૂલ્યો છે સહજ સ્થિતિને, એટલે મૂળ સ્વરૂપને ભૂલેલો છે. જ્યારે જ્યારે જે જે સંયોગમાં ઉત્પન્ન થયો ત્યારે ત્યારે તે સંયોગ તેને એટલા સારા લાગ્યા છે કે એ સંયોગમય થઈને રહ્યો છે. પોતાના પરિણમને તપાસવામાં આવે તો આ સહેજે સમજાય એવી વાત છે કે કેવી રીતે આ જીવન જીવાય છે, એ સંયોગમય પણ સર્વસ્વ બધું સંયોગમાં આવી ગયું. અન્ય મતમાં તો એક બહુ સારો દ્રષ્ટાંત છે આના ઉપર. એક શેઠ શ્રીમંત હતા, અન્ય મતની અપેક્ષાએ ભગવાનના ભક્ત હતા અને ભગવાનને હંમેશા એવી પ્રાર્થના કરતા કે મારે તો તારા શરણમાં રહેવું છે, તારી સમીપ જ રહેવું છે, મારો વાસ તો તારી પાસે જ હોવો જોઈએ, આ સંસારમાં થોડું ઘણું ઉપાધિ છે એ થોડી દૂર થઈ જાય તો પછી છેવટે તારી પાસે જ રહેવું છે. ભગવાને જોયું કે આની દાનત કેટલી છે, લાવો તપાસ કરીએ. એટલે એક દિવસ આવ્યા કે ચાલ હવે તું ઘણા વખતથી એમ વિચાર કરીશ કે મારે તારી પાસે રહેવું છે, તો હું તને લેવા જ આવ્યો છું, તેડવા જ આવ્યો છું. મહારાજ વાત તો એમ છે કે છોકરો હજી નાનો છે, જરાક મોટો થઈ જાય, એકનો એક દીકરો છે, ઉંમરમાં નાનો છે હજી, મારો કારોબાર મોટો છે, કારોબાર સંભાળે એવો થઈ જાય પછી આપ જરૂર આવો, એટલે મારે કાંઈ પછી ફકર કરવાનું રહેતું નથી. અત્યારે નકામાં દુઃખી થઈ જાય, મારા વગર એને કાંઈ સંભાળતા બી આવડતું નથી. બહુ સારું, ભગવાન કે કાંટો વધારે ખાય છે. છોકરો મોટો થઈ ગયો, લગ્ન થઈ ગયા, ધંધો સંભાળી લીધો, ત્યારે ફરીને આવ્યા ચાલમાં, તારો તારી ફાયદો તો તારો તારે પાળવાનો રહ્યો. હવે અમે રોજ તમારી સેવા ભક્તિ તો કરે જ છો, તો કે હવે શું થાય કે આ છોકરાને છોકરો થાય એવું છે, વહુને શ્રીમંત છે, આ છોકરાના છોકરાનું મોઢું જોઈ લઉં ને પછી કાંઈ વાંધો નહીં. એમને બાનો કાઢતા જ ગયા, પછી કે એને મોટો થવા દો, એમને એમ કરતા આયુષ થઈ ગયું પૂરું, આયુષ થઈ ગયું પૂરું. એનો ભાવ થયો કોઈ વિષ્ટાનો કીડો થયો. એ ભગવાનને થયું કે લાભને તો નિષ્કારણ કરુણાશીલ છે, કરુણાનો સમુદ્ર છે ભગવાન તો. ત્યાં ગયા કે હાલ ભાઈ, મોટી શ્રીમંતાઈમાં હું તને તેડવા આવ્યો, ત્યાં તો તું માયનો નહીં, હવે અહીંયા તો કાંઈ હક નથી ને. તો કે ના હો, એના કરતાં અહીંયા તો બહુ સારું છે, અહીંથી તો છૂટવું જ નથી મારે, ત્યાંથી તો કદાચ છૂટત, પણ હવે અહીંથી છૂટવાનું મન નથી. કેમ કે એટલી તીવ્ર વૃત્તિથી ત્યાં ગયેલો, પછી છૂટવાનું મન થાય નહીં. કહેવાનો મતલબ શું છે, જીવને ખરેખર છૂટવું નથી. સંગના યોગે જીવ ભૂલ્યો છે, આ બહુ વચનામૃત છે ને, બહુ માર્મિક વચનામૃત છે. સંગના યોગે જીવ જે ભૂલ્યો છે, એ એવા સંગના યોગે ભૂલ્યો છે કે એને જેની વચમાં, જે માહોલની વચમાં રહીએ છે, એનાથી એને છૂટવું નથી. એમાં એવું છે કે અત્યાર સુધી તો એવો વિવેક રાખીને જ ફેર્યો છે, રખડ્યો છે, હવે શું કરવું છે. અણસમજણથી ક્લેશ છે, સમજણથી કોઈ ક્લેશ નથી થતો. જે કાંઈ કોઈને પણ ક્લેશ થાય, દુઃખનું કારણ શું, એક સીધો પ્રશ્ન કરીએ કે જ્યાં જ્યાં અજ્ઞાન છે ત્યાં ત્યાં દુઃખ છે. અજ્ઞાનને કારણે જીવને દુઃખ છે, જ્ઞાને કરીને કોઈને દુઃખ થાય નહીં. આ સિદ્ધાંત છે. કેમ કે વસ્તુનું સ્વરૂપ એટલું સ્પષ્ટ છે, સ્વપર પદાર્થની ભિન્નતા છે, અનંત સુખધામ પોતે છે, દુઃખનો પ્રસંગ ક્યાં છે. જ્ઞાને કરીને કદી દુઃખ હોય નહીં, દુઃખ હોય તો એ અજ્ઞાને કરીને જ હોય, આ નિયમ છે. એટલે જ્યારે જ્યારે જીવને દુઃખ થાય ત્યારે એને એ વિચારવું ઘટે છે કે કેવા પ્રકારના અજ્ઞાનને લઈને મને દુઃખ થઈ રહ્યું છે, આમાં મારું અજ્ઞાન શું કામ કરે છે કે જેને લઈને હું દુઃખી છું. દુઃખી થાય ત્યારે આટલું વિચારે તો એનું સમાધાન આવી જાય. પોતાની ભૂલ અજ્ઞાન, ભૂલ અજ્ઞાનની છે ને, એ ભૂલ જોવાય એટલે ભૂલ ટળે છે, જેવી ભૂલ દેખાય એટલે ભૂલ ટળે. શું પાલન કરવું? કર્તવ્ય. અને આત્માએ આત્માનું કર્તવ્ય પાલન ન કરવું જોઈએ એમ છે. એમાં પોતે આત્મા છે કે પોતે બાપ દીકરો છે, પોતે શું છે, પહેલા પોતે શું છે, બાપ દીકરો પછી થયો કે પહેલા થઈ ગયો, આત્મા પછી થયો, શું આત્મા પછી કે કોને પછી રાખવું છે, પહેલા કોને રાખવું છે, આ નક્કી કરો. આત્માનું આત્મા તરીકે કર્તવ્ય શું, આટલું વિચારવું છે. જો હું આત્મા છું તો હું કોઈનો કાંઈ નથી, તો હું કોઈનો કાંઈ નથી અને કોઈ મારું કાંઈ નથી. જો હું આત્મા છું તો મારું કોઈ કાંઈ નથી અને હું કોઈનો કાંઈ નથી, આમ આવશે. પછી કર્તવ્યનો સવાલ ઊભો નથી થતો. અને સિદ્ધ પરમાત્મા જેટલા થયા એ બધા સંસારમાંથી સિદ્ધ, સંસારીમાંથી સિદ્ધ થયા ને, તો એ બધા કર્તવ્ય ચૂકીને સિદ્ધ થઈ ગયા. શું કર્યું, કર્તવ્ય ચૂકી ગયા, ત્યાં અવિવેક કરેલો અને સીધાલયમાં ચાલ્યા ગયા. હે, અને કર્તવ્ય ક્યાં સુધી કરીશ તું, ક્યાં સુધી કરીશ? તારી ઈચ્છા તો હંમેશા હંમેશા આ કર્તવ્ય ચાલુ રાખવાની છે, પરિસ્થિતિ છે નહીં કાંઈ. સોએ કામ પડતા મૂકીને છૂટવાનું, અહીંથી નીકળવું પડશે. સોએ સો બાકી રહી જશે, કોઈ પરિસ્થિતિ તો એ છે. પછી કર્તવ્યનો શું કરશો? એટલે જુદા જુદા બહાને ઓલા શેઠની જેમ જીવને મુક્ત થવું નથી અને સ્વધામમાં જવું નથી. ભગવાનને આટા ખવડાવવા છે. આજે જ ભગવાન આવે તો એને આટા ખવડાવવા છે. શું કરું, સુનિતાબેન ને ખાસ એ રહીએ છીએ, તમે અહીંયા આવો બસ. સંજ્ઞા યુગે આ જીવ સહજ સ્થિતિને ભૂલ્યો છે. સંજ્ઞા યોગ્ય એટલે શું છે? યોગ્યમાંથી યોગ્ય શબ્દ વાપરો છે ને, એમાં અર્થઘટન કરવાનો છે કે હું આવા સંયોગ વાળો છું. હું આવા સંયોગ વાળો છું, એ જાતું નથી. પ્રતિબંધ ક્યાં છે? કોનો પ્રતિબંધ છે? જેનો સંયોગ છે એનો પ્રતિબંધ છે ને, છે ભાવ પોતાનો છે, પ્રતિબંધક ભાવ પોતાનો છે, પણ જેનો સંયોગ છે એના એને અનુલક્ષીને છે ને, એનો આશ્રય કરીને અવલંબન કરીને છે ને, એનો આધાર તો એનો જ લીએ છે ને જી, ભાવ પોતાનો છે, આધાર એનો લીએ છે. એટલે એમ કહ્યું, કોઈને ને કોઈનો જીવ આધાર લીએ છે અને એ આધારમાં પોતે પોતાનો સ્વયંનો આધાર ભૂલ્યો છે. વાસ્તવિકતા એ છે, ઢીલાશમાં એમ નથી લેવું કે સંઘના કારણે ભૂલો છે, એમ નથી લેવું. ભૂલ ક્યાં થાય? સંઘના કારણથી ભૂલો છું એમ નથી, ભૂલો છું મારા કારણથી. સંઘના યોગ્ય ભૂલો છે એમાં એમ કહેવા માંગે છે કે જીવને સંસારમાં હંમેશા હંમેશા એવા પરિણામ રહ્યા છે કે જે જે સંયોગમાં છે એવા સંયોગવાળો હું છું, એને સર્વસ્વ માનીને ચાલ્યો છે. સંયોગોને સર્વસ્વ માનીને ચાલ્યો છે. પછી રાજા હોય તો એને એ પ્રકારના રાજકાજના સંયોગો, અને દરિદ્ર હોય તો એને એની ઝૂંપડીને ગોદડીના સંયોગો. પણ એને એનું એ સાચવવું છે, જેને જે સંયોગ છે એ જ સાચવવું છે, એ જ વધારવું છે, એ સાચવવું છે, એ સંભાળવું છે, એમાં સાવધાન રહેવું છે. અને એમ થવાથી પોતાના સ્વરૂપને ભૂલ્યો છે. જો કે અહીંયા એક બીજી વાત કરવી છે કે જીવને અસંગ પરિણામમાં સુખ છે. જેટલા પરિણામ સંયોગ આશ્રિત થાય છે તે બધા જ પરિણામમાં આકુળતા અને દુઃખની ઉત્પત્તિ થાય છે. હવે જો જીવને સુખી થવું હોય તો ગમે તે સંયોગ હોય, અસંગપણું જો પરિણામમાં ઉત્પન્ન થાય તો જીવને સુખની ઉત્પત્તિ થાય. એ વાતને ત્યાં લઈ જવી છે. અને એ અસંગપણું થવામાં સત્સંગ મુખ્ય સાધન છે એમ કહેવું છે. તું સંગમાં પીડ્યો છું ને, તો સંગમાં ને સંગમાં ફેરબદલી કર એમ કે છે. તું કોઈને ને કોઈનો સંગ કરે છો અને સીધું અસંગપણું થવું સંભવિત નથી જ્યારે, ત્યારે તું તારા સંગને બદલી નાખ, ટ્રાન્સફર કરી નાખતો, સત્સંગમાં આવી જા. જો સત્સંગમાં આવીશ તો અસંગ દશા ઉત્પન્ન થવાનું કારણ બનશે અને સુખી થઈશ એમ લેવું છે. વાતને અસંગ થવા માટે ક્યાંથી ચેનલાઇઝ કરવી છે, સત્સંગની ચેનલ પકડાવી છે. મૂળ તો પત્રમાં મુદ્દો એ છે આખો. એ રીતે વાતને લેશે કે સંગના યોગે આ જીવ સહજ સ્થિતિને એટલે પોતાના સહજ સ્વરૂપને ભૂલ્યો છે, અને સંગની નિવૃત્તિએ એટલે સંયોગની નિવૃત્તિ નહીં, પોતાના પરિણામમાં જેનો પ્રતિબંધ છે એની નિવૃત્તિ થાય, એનો નાશ થાય, તો સહજ સ્વરૂપનું અપરોક્ષ ભાન પ્રગટે છે. સહજ સ્વરૂપનું પ્રત્યક્ષ ભાન પ્રગટ થાય છે કે હું એક શુદ્ધ આત્મા છું, જેવા સિદ્ધાલયમાં સિદ્ધ પરમાત્મા બિરાજે છે એવો જ હું એક આત્મા છું. કાંઈ મારામાં ને એમનામાં કાંઈ ફેર નથી. પૂર્વાચાર્યોએ તો ત્યાં સુધી વાત કરી છે કે સિદ્ધ પદમાં અને પોતામાં કિંચિત માત્ર કોઈ ફેર જાણે કે માને તો તેના જેવું બીજું મોટું કોઈ પાપ નથી, કેમ કે પોતાના અસ્તિત્વનો અસ્વીકાર આવી જાય છે. મારું અસ્તિત્વ સાક્ષાત સિદ્ધપદ સ્વરૂપ છે એ ન સ્વીકારવું એ જ બહુ મોટું પાપ છે. યોગ સારમાં યોગિન્દ્ર દેવે એ વાત લીધી છે. સંગની નિવૃત્તિએ સહજ સ્વરૂપનું અપરોક્ષ ભાન પ્રગટે છે, એ જ માટે સર્વ તીર્થંકરાદિ જ્ઞાનીઓએ અસંગપણું જ સર્વોત્કૃષ્ટ કહ્યું છે કે જેના અંગે સર્વ આત્મસાધન રહ્યા છે. શું કહે છે? એ જ માટે સર્વ તીર્થંકર આદિ જ્ઞાનીઓએ, જો કોઈનો અભિપ્રાય બીજો નથી, અનંત તીર્થંકરોનો અને અનંત જ્ઞાનીઓનો એક જ વાત છે કે અસંગપણું એ જ સર્વોત્કૃષ્ટ સુખરૂપ દશા છે. અને જેટલા કોઈ ધર્મના સાધન આત્મસાધન કયા છે એ અસંગપણું થવા માટે કયા છે. કોઈ પણ રીતે જીવને અસંગ દશા ઉત્પન્ન થાય તો જીવ સુખી થાય, નહીતર સંયોગના આશરે જીવ દુઃખના પરિણામ કરે છે અને અનંત દુઃખમાં ધકેલાઈ જવાની પરિસ્થિતિ પોતે જ ઊભી કરે છે. જે નરક નિગોદના અનંત દુઃખ છે એનું બી અહીંયા જ વાવવામાં આવે છે અને મોક્ષનું બી પણ અહીંયા જ વાવવામાં આવે છે. કયું બી વાવું એટલો જ વિવેક કરવાનો છે. સર્વ જિનાગમમાં કહેલા વચનો એકમાત્ર અસંગપણામાં જ સમાય છે, અને જે અસંગ દશાથી જીવને નિરાકુળ સુખ ઉત્પન્ન થાય છે એ નિરાકુળ સુખની ઉત્પત્તિ થવાના આશયને કેન્દ્ર સ્થાનમાં રાખીને સર્વ જિનાગમમાં બધા વચનો કયા છે. આમ તો સર્વ જિનાગમ છે એ ઘણો વિસ્તારવાળો વિષય છે, પણ એ બધા વિસ્તારનું એક કેન્દ્ર સ્થાન છે, અથવા તમામ કથનને, સમસ્ત કથનને, સમસ્ત વાતને જ્ઞાનીઓ કે તીર્થંકરો એક જગ્યાએ કેન્દ્રિત કરતા હોય છે, અને તે અસંગ દશા થવા અર્થે, આત્મસુખ પ્રગટ થવા અર્થે બધી વાતને કેન્દ્રિત કરતા હોય છે. જો એ દ્રષ્ટિથી એ જિનાગમને વિચારવામાં આવે તો, જોવામાં આવે તો એમ જ દેખાશે, કેમ કે એ દ્રષ્ટિકોણથી લખાયેલા સર્વ જિનાગમ છે. ફક્ત પોતાને વાંચનારને એની દ્રષ્ટિ હોવી ઘટે તો સ્પષ્ટ જણાશે. સર્વ જિનાગમમાં કહેલા વચનો એકમાત્ર અસંગપણામાં જ સમાય છે, કેમ કે તે થવાને અર્થે જ તે સર્વ વચનો કયા છે, બીજા કોઈ હેતુથી કયા નથી, એ અર્થે જ કયા છે. એક પરમાણુની વાત કરી હોય, એક પરમાણુની ચર્ચા કરી હોય કે એની અંદર આટલા ગુણધર્મો છે, અનંત ગુણધર્મો છે, ત્યાંથી માંડીને 14 રાજલોકની ચર્ચા, અન્ય પદાર્થમાં લાગે જ નહીં એવી દશા થવી એ ઘણી દુષ્કર વાત છે. એ દુષ્કર વાત છે, સમજાવવું પડે એવું નથી. એક મિનિટ આંખ બંધ કરીને બેસે એટલે ખબર પડે, કલાક તો બેસી શકે તો બીજી વાત છે, અડધી કલાક બેસી શકે તો બીજી વાત છે, પણ મિનિટો, થોડી મિનિટો બેસે તો પરિણામમાં વિકલ્પની ભૂતાવળ ઊભી થતી દેખાશે. અને એ વિકલ્પના ભૂતળા ક્યાં ક્યાં જાય છે, કેવા નાચે છે, એ બધું સમજાશે. 5-10 મિનિટમાં જ ખબર પડે એવી વાત છે. એક સેકન્ડ પણ અસંગ દશા ઉત્પન્ન કરવી એ કોઈ સહેલી વાત નથી, ઘણી કઠણ વાત છે. તો સાથે જ છે. જ્યારે પરપદાર્થથી ઉદાસીન હોય અને પરપદાર્થનો પરિચય બંધ કરે, જીવ રસ લેતો બંધ થાય, પરિચય એટલે રસ લેતો બંધ થાય, તો ક્યાં જાય કે પોતાના સ્વરૂપમાં જાય ત્યારે, તો એવું ક્યાંય પણ પરિણામ ન લાગે અને પોતાના સ્વરૂપનો રસ હોય તો સ્વરૂપમાં જ પરિણામ લાગે, એવી સ્થિતિ ઊભી કરવી એ સહેલી નથી એમ કે છે, કઠણ છે. એને અસંગ પણ કહ્યું છે. અસંગ એટલે સંગ નહીં કરવો, તે એટલી જ વાત છે. સંગ પરિણામ સંગ કરે છે, એ સંગ ન કરે તે. જો પરિણામ છે એનો ધર્મ છે સંગ કરવાનો, પરિણામનો ધર્મ સંગ કરવાનો છે. ક્યાં તો એ પરસંગ કરશે ને ક્યાં તો એ સ્વસંગ કરશે. તો પરસંગ છોડાવો છે, કેમ કે એથી દુઃખી થયો છે અને સ્વસંગમાં સુખી છે. એ સ્વસંગને અસંગ પણ કહ્યું છે, સ્વસંગને બીજી ભાષામાં અસંગ પણ કહ્યું છે. સર્વભાવથી અસંગપણું થવું તે સર્વથી દુષ્કરમાં દુષ્કર સાધન છે, અને તે નિરાશ્રયપણે સિદ્ધ થવું, પ્રાપ્ત થવું, સિદ્ધ થવું એટલે પ્રાપ્ત થવું, નિરાશ્રયપણે એટલે કોઈની મદદ વગર, આ નિમિત્તની વાત આવી, કોઈ પણ નિમિત્ત વિના, સત્પુરુષના, સદગુરુના, સત્સંગના આશ્રય વિના શું એવું પ્રાપ્ત થવું તે અત્યંત દુષ્કર છે. બની શકે નહીં એવી વસ્તુ સ્થિતિ છે. ભલે જીવને ઉપાદાનની શક્તિની ગમે એટલી ખબર હોય, કેમ કે શાસ્ત્રમાં એ વાત પ્રસિદ્ધ છે કે પ્રત્યેક જીવમાં, આત્મામાં અનંત અનંત શક્તિ અને સામર્થ્ય ભરેલું છે એવું આત્મા પોતે જ ઉપાદાન સ્વરૂપે છે, છતાં પણ અનાદિથી આ જીવ એ ઉપાદાનનો એક સમય પણ આશ્રય લઈને પરિણમન કર્યું નથી, કરી શક્યો નથી. એમ શા માટે થયું આ એક વિચારણીય પ્રશ્ન છે. શું જીવને એની ખબર નહોતી પડી ક્યારે? અંગપૂર્વ તો વાંચ્યા છે, અનેક વાર તીર્થંકરનો ઉપદેશ સાંભળ્યો છે, અનેક વાર જ્ઞાની ગુરુ મળ્યા છે, આ વાત એને સમજાવવામાં આવી છે, પણ એણે સંગમાં ને સંગમાં ફેરબદલી કરવી જોઈએ એ નથી કરી. ઉપાદાનમાં શક્તિ તો છે અને એ શક્તિને પ્રગટ કરવા કોઈ બીજો વચ્ચે આડો હાથ તો દેતો નથી, શા માટે પોતે પ્રગટ કરતો નથી? એ પ્રગટ થવાની પણ કોઈ પદ્ધતિ છે અને એ પદ્ધતિની અહીંયા વાત કરવી છે. નિમિત્તનો નિમિત્તના સ્થાનમાં વિવેક નથી રાખ્યો એમ કર્યું છે. અને જો નિમિત્તનો નિમિત્તના સ્થાનમાં વિવેક રાખે તો તે આત્માનો જ વિવેક છે, એ સિવાય બીજું કઈ નથી, એ આત્માનો જ વિવેક છે. સારા ઘરાગની પાછળ સારો ખર્ચો કરવો એ કમાવાની જ રીત છે, બીજું કઈ નથી. વેપારીને સમજાવવું ન પડે, સમજાવવું પડે તો એ જે વેપારી નથી થયો. એકના એક છોકરાની પાછળ એટલો ખર્ચ ન કરે એટલો હાંજ સુધીમાં સારા ગ્રાહક પાછળ ખર્ચ કરી નાખે. બહુ સારો ગ્રાહક હોય તો 5-star હોટલમાં ઉતારે, અને બહુ સાલિયાણાની જેમ પૈસા કમાવી દેતો હોય શું કરે. ફોરેનની એજન્સી હોય ત્યાંથી આવ્યા હોય, સાહેબ આ કંઈક બોર્ડ તો માર્યું હતું આજકાલ મેં નીકળ્યા ત્યારે, તું ટીમરનું કંઈક માર્યું હતું ને, હું ફિલિપ્સનું કોઈનું, હું વેલકમ, તો એ શું બતાવે છે? એને કંઈક લાભનું કારણ છે. મેં એરકન્ડિશન ગાડી મૂકી દીધી એમને હાથ ફરવા માટે, 5-star હોટલમાં ઉતારો. એટલો છોકરો, એટલા ઘરના છોકરા માટે એટલો ખર્ચ સાંજ સુધીમાં ન કરે કોઈ દિવસ આખી જિંદગીમાં. એટલા માટે કે એને એ વાત લાભની છે એ શીખડાવવું પડતું નથી. એની એજન્સી હોય ને, એની પ્રોડક્ટ માટે લાઈન લાગતી હોય, એડવાન્સમાં લોકો પૈસા આપીને માલ બુક કરાવતા હોય, બોલા કે ભાઈ તમને સોલ એજન્સી, મોનોપોલાઇઝ બિઝનેસ મળતું હોય, પછી સાહેબ આવે ત્યારે સાહેબને કેટલી ખાતર બરદાસ્ત કરે. એના સેક્રેટરીને પૂછે કે સાહેબનો સ્વભાવ કેવો છે, કાંઈક એમના સ્વભાવ વિરુદ્ધ આપણાથી થઈ ન જાય તો બોલાઈ ન જાય ક્યાંય, શું ત્યાં સુધીની કાળજી રાખે કે વાતચીત કરતાં કરતાં ક્યાંક લોચો મરાઈ જાય ને ગોટાળો થઈ જાય ને, શું કેટલી બધી સાવધાન, આ બધું શીખડાવવું પડે, અહીંયા શીખડાવવું પડે તું સત્સંગ કરને ભાઈ. હે મોડા નહીં આવતા એમ કેવું પડે, સત્સંગમાં મોડું આવવું એટલે સત્સંગને નિષ્ફળ કરવા બરાબર છે. સત્સંગમાં ઉપસ્થિત સમયસર ન થવું તે સત્સંગને નિષ્ફળ કરવા બરાબર છે. શું? કેમ કે એમાં જે મહાપુરુષના વચનામૃતનો સ્વાધ્યાય થતો હોય છે એ મહાપુરુષનો અને એ મહાપુરુષના વચનોનો અનાદર થાય છે. મૂળ દિગંબર સંપ્રદાયમાં તો બહુ સારી પદ્ધતિ છે, પહેલા શાસ્ત્ર સભા ભરાઈ જાય, પછી શાસ્ત્રજી પધારે, એટલે જે કબાટમાં અલમારીમાં શાસ્ત્ર રાખ્યું હોય એને માથે ઉપાડી અને થમણી ઉપર બિરાજમાન કરે ત્યારે બધા ઊભા થઈ જાય, વિનય કરે કે શાસ્ત્રજી પધારે છે. પછી શાસ્ત્ર સ્વાધ્યાય શરૂ થાય. પદ્ધતિ એવી હોવી જોઈએ કે જ્યારે શાસ્ત્ર સભા શરૂ થાય જેટલી સંખ્યા એ વખતે હોય ત્યારે શાસ્ત્ર સભા પૂરી થાય ત્યારે એટલી જ સંખ્યા હોવી જોઈએ. જરાય ફેરફાર સંખ્યામાં ન થાય એટલી ઉપસ્થિતિ રહેનારને એક્યુરેટ આવવાની એક્યુરેસી હોવી જોઈએ. તો એ શાસ્ત્રનો વિનય કરવાથી એ શાસ્ત્રનો બોધ પરિણમવાની યોગ્યતા જળવાઈ રહે. પછી કામ તો હજી ઘણું કરવાનું છે, પણ આ તો પહેલી યોગ્યતામાં જ ખામી આવે. પહેલે કોળીએ માખી, જમવા બેઠો ને પહેલે કોળીએ માખી, એમ સત્સંગમાં આવ્યો પણ 5 મિનિટ મોડો. 5 મિનિટમાં શું કે તારો બાકીની 55 મિનિટ ધોવાઈ ગઈ અને અવિનય થયો. અને જ્યારે શાસ્ત્રનો કે મહાપુરુષનો અવિનય થાય ત્યારે મિથ્યાત્વ દ્રઢ થાય. દેવ ગુરુ શાસ્ત્ર એના અવિનયથી શું દ્રઢ થાય, શું વધે? દર્શનમો વધે. દર્શનમો કે મિથ્યાત્વ કે, પણ એ પણ આજે સમજાવવાનો વખત આવ્યો. એ કહેવું પડે છે ખરેખર. હવે આવી વાત તો કઈ કહેવાની હોય નહીં કે ભાઈ શાસ્ત્રનો વિનય રાખવો જોઈએ. એક વાત કઈ સમજાવવી પડે, આજે એ વાત પણ સમજાવવી પડે એવી પરિસ્થિતિ છે. શાસ્ત્રના બોધને આત્મામાં પરિણામ આવે તે એનો યથાર્થ વિનય છે. એ તો એના માટે તો હજી પુરુષાર્થ જોઈએ, પણ હજી તો સમયસર ઉપસ્થિત થવાનો પણ પુરુષાર્થ ન હોય તો પરિણામ આવે તો ક્યાંથી? તે તો શક્તિ આવે જ ક્યાંથી ને બને જ ક્યાંથી? તો બનવાનું જ નથી કોઈ દિવસ. કલ વહી ચલા થા એક ઘંટા સત્સંગ વો ભી સિખાના પડતા. ઇતના યોગ્ય કા યોગ્યતા કી દરિદ્રતા ઉતની આ ગઈ ક્યા? આ એક ધર્મ દારિદ્ર્ય છે સમાજની અંદર. શું કે બહુ જ સામાન્ય વાતો સમજાવવી પડે. પ્રથમ ભૂમિકાના પહેલા પગલાની વાતો પણ સમજાવવી પડે એટલું દારિદ્ર્ય વર્તે છે. સર્વભાવથી અસંગપણું થવું તે સર્વથી દુષ્કરમાં દુષ્કર સાધન છે, અને તે નિરાશ્રયપણે સિદ્ધ થવું તે અત્યંત દુષ્કર છે. કોઈ સત્સંગ નિરાશ્રય એટલે કોઈના આશ્રય વિના, એટલે કે સત્સંગના આશ્રય વિના. એ તો કહેશે હવે પછીના વચનમાં. એમ વિચારી શ્રી તીર્થંકરે સત્સંગને તેનો આધાર કયો છે, અસંગપણું થવાનો આધાર સત્સંગને કયો છે, કોણે કયો છે? તીર્થંકર પરમાત્માએ જૈન પરમેશ્વરે વાત કરી છે. કૃપાળુદેવ એમ નથી કહેતા કે હું કહું છું. અમે તીર્થંકરના સમવસરણમાં ભગવાનને આમ કહેતા સાંભળ્યા છે એ વાત કરીએ છીએ તમને. જાતિસ્મરણ હતું ને મહાવીર ભગવાનના સમવસરણમાં, એ વાત અમે સાંભળી છે. કે નિરાશ્રયપણે અસંગપણું થવું અત્યંત દુષ્કર છે એમ વિચારીને શ્રી તીર્થંકરે સત્સંગને તેનો આધાર કયો છે, કે જે સત્સંગના યોગે, ઓલા સંગના યોગે, અહીંયા સત્સંગના યોગે, સત્સંગે નહીં સત્સંગના યોગે સહજ સ્વરૂપભૂત એવું અસંગપણું જીવને ઉત્પન્ન થાય છે. અસંગપણું કેવું? સહજ સ્વરૂપ ભૂત, જેવું સહજ અસંગ સ્વરૂપ છે આત્માનો, એવું જ પરિણમન, એવી જ દશા ઉત્પન્ન થાય, એ સત્સંગના યોગે ઉત્પન્ન થાય, એ સિવાય બીજી રીતે કોઈને ઉત્પન્ન થાય એવું બધો નથી. કોણ કોણ છે? ફેક્ટર્સ હોતે હૈ. મૂળમાં તો સૌથી મોટો ફેક્ટર છે એ છે કે પોતાને પરિપૂર્ણ શુદ્ધ નિર્દોષ થવું છે, આ એક ધ્યેય લઈને આ લક્ષ્ય બેસવું જોઈએ, જે પાયાની વાત છે અથવા શરૂઆતની વાત છે, ફાઉન્ડેશનનો સ્ટોન એ છે. અને એ એક જ લક્ષ્ય થાય તો બધું સવળું થશે, એ એક લક્ષમાં બધું સવળું થશે. અને એક એક લક્ષ નહીં હોય તો મિથ્યાગ્રહ, સ્વછંદ, પ્રમાદ અને ઇન્દ્રિય વિષયોની આસક્તિ, આ બધા પરિણામો સત્સંગને નિષ્ફળ થવાના કારણો જે નીચે લીધા છે એ બધા ચાલુ રહેશે. એ બધા ફેક્ટરો નહીં હોવા જોઈએ. સૌથી મોટો ફેક્ટર પાછો એ પણ લીધો છે, સત્પુરુષની અત્યંત ભક્તિ, એ પણ નીચે લીધું છે. અનેક પ્રકારના દોષથી જીવ ઘેરાયેલો છે, અનેક દોષ પરિણામમાં થઈ જ રહ્યા છે, ત્યારે એક એક દોષને વીણી વીણીને કેવી રીતે કાઢવા એની સૂઝ આવવી મુશ્કેલ છે. તો કહે છે કે એક માસ્ટર કી હાથમાં આવી જાય, એ વાત એમણે લીધી છે કે એક એવી અપૂર્વ ભક્તિથી સત્સંગની ઉપાસના કરી હોય, આ મોટો ફેક્ટર છે, સહેલામાં સહેલો અને મોટામાં મોટો ફેક્ટર આ છે, તો અલ્પકાળમાં જીવને મિથ્યાગ્રહાદી નાશ પામે અને અનુક્રમે જીવ સર્વદોષથી મુક્ત થઈ જાય. આ સૌથી અપૂર્વ ભક્તિ. આ પત્રમાં તો બધા પ્રશ્નોના જવાબ છે. એક પત્ર એવો વિસ્તારવાળો છે કે સત્સંગ સંબંધીના તમામ પ્રશ્નોના ફેંસલા કરી નાખ્યા છે, કોઈ એવી વાત નથી બાકી રાખી હોય. એમણે બધા પડખાની ચર્ચા કરી છે, અસ્થિથી ને નાસ્તિથી, આ ન હોવું જોઈએ, આ હોવું જોઈએ, મિથ્યાગ્રહ આદિ ન હોવા જોઈએ, અપૂર્વ ભક્તિ હોવી જોઈએ, દ્રઢ મુમુક્ષુતા હોવી જોઈએ. અપૂર્વ ભક્તિ એટલે શું? બહુ મોટી વાત છે. થોડી ચર્ચા નીચે હમણાં ચાલી ગઈ હતી ચિરંજીભાઈ આવ્યા. અપૂર્વ ભક્તિ પ્રત્યક્ષ સત્પુરુષના યોગે જ્યારે ઉત્પન્ન થાય છે ત્યારે એ ભક્તિ નિષ્કામ ભક્તિ હોય છે. પ્રશ્ન તો એમને એ ઉઠ્યો કે નિષ્કામ ભક્તિમાં સંસારની પદાર્થોની તો કામના નથી, માન્યું, પણ એના આત્મહિતની તો કામના હોય કે ન હોય? એના માટે એક દ્રષ્ટાંત આપ્યો. જીવ પરિણામમાં ગુનાટ કેવી ખાય છે, આવ્યો છે સત્પુરુષ માટે, આત્મહિત માટે સત્પુરુષના ચરણમાં આવ્યો છે, પણ પરિણામ ગુનાટ ખાઈ જાય છે. એ વખતે કે નહીં, હવે કોઈ કામના નથી, મને મારા ભગવાન મળી ગયા, મારું સર્વસ્વ મને મળી ગયું, હવે મારે કાંઈ જોઈતું નથી, અને જોઈતું હોય તો સર્વસ્વ રૂપે મળ્યું નથી, એવી એક સ્થિતિ આવે છે. એને નિષ્કામ ભક્તિ નહીં પણ પરમ નિષ્કામ ભક્તિ કહે છે, કે જેમાં મોક્ષની કામના નથી, આત્મહિતની કામના નથી, એવી એક સ્થિતિ આવે છે, એને અપૂર્વ ભક્તિ કહે છે. અને એવું અહીંયા નીચે બને છે કે જ્યારે જીવ આ માર્ગમાં પ્રવેશ કરવાની શરૂઆત કરે છે ત્યારે એને પૂર્ણતાનો લક્ષ થાય છે, પણ પૂર્ણતાના લક્ષ પછી નિજ અવલોકનમાં આગળ વધી અને જ્યારે સ્વરૂપનું લક્ષ થાય છે ત્યારે પૂર્ણતાનો જે પર્યાય છે એ સ્વભાવની મુખ્યતા આગળ ગૌણ થઈ જાય છે, આખું પરિણમન ગુલાટ ખાય છે. જે પૂર્ણતાના લક્ષ્ય શરૂઆત કરી હતી એ સીધો ગુલાટ ખાય છે ત્યાંથી, અને સ્વભાવના લક્ષમાં આવે છે એટલે પર્યાયનું લક્ષ છૂટી જાય છે. પછી સમ્યક દર્શન કરવું છે અને મોક્ષ કરવો છે એ વાત નથી રહેતી. એ જેમ અંદરમાં ગુલાટ ખાય છે એમ પહેલાં બહારમાં ગુલાટ ખાય છે. એ પહેલાં તો કે આત્મહિતના લક્ષ્ય આવ્યો સત્સંગમાં અને સત્પુરુષના સમીપમાં આવ્યો, અને જ્યાં સત્પુરુષની ઓળખાણ થઈને એને પરમેશ્વર બુદ્ધિ થઈ ગઈ અને સર્વસ્વ થઈ ગયું તો હવે કાંઈ જોતું નથી, જાઓ હવે કાંઈ નથી જોઈતું. પૂર્વ ભક્તિ નો શું પ્રકાર હોય છે એ તો જે છે એ જ રીએ છે, એમાં કઈ ફેરફાર નથી થતો. ડિગ્રી વધે ઘટે નહીં, એમાં
નહીં
વધતી જાય વધતી જાય. પહેલે પહેચાન હોને કે પહેલે જો ભક્તિ હુઈ ઉસમેં કિતને પ્રકાર કે અસમાધાન હૈ વો સમાધાન મેં પરિવર્તિત હોને લગે થે તો ઉનકો વિશ્વાસ આયા કે કોઈ એસી વ્યક્તિ આજ તક તો હમકો નહીં મિલી કે જો હમારી અંદર કી ગુથિયાં કો સુલઝાતા હો. इसलिए वो और आगे बढ़ता है और आगे बढ़ता है. और परिचय घनिष्ठ होने से उसके परिणमन को वो पहचान सकता है तो खरी पहचान आ जाती है, सच्ची पहचान आ जाती है. पहचान होने से अपूर्व भक्ति आती है.
परिणमन में क्या चेंज आता है,
मैंने किस साइड का परिणमन में किस बात का परिणाम में? जैसे
अभी ये बात चला कि उसके असमाधान समाधान में परिवर्तित होने लगते हैं तो उसको पहचान वाली स्टेज आती है. ये पहचान वाली स्टेज में किस प्रकार से भक्ति का
है? तो अमलीकरण में आता है.
अमलीकरण
परिणाम में अमलीकरण में आएगा. निर्मलता तो आती जाएगी जैसे जैसे भक्ति बढ़ती है, निर्मलता भक्ति के कारण आते
हैं.
अमलीकरण में हरेक व्यक्ति की भिन्न भिन्न परिस्थिति है. जहां जहां उसका पूर्वाग्रह है वो छूट जाएगा. मतलब अपने प्रयोजन की जो जो बातें उनको मिलेगी वो बातें नहीं है अपने लिए, वो आज्ञा है, वो आज्ञा को अंगीकार करेगा. અપ્રયોજનભૂત પ્રવચન મેં તો દૂસરી દૂસરી યોગ્યતા વાલો કી ભી બાત આયેગી જો અપને લિયે અપ્રયોજનભૂત હો એસા ભી હો સકતા હૈ.
ઉસી ભારી સમય કી જરૂરત સે રિલેટેડ જિતના વાત આતા ઉતના તો ગ્રેટ.
હા જિતને અપને આયે હો તો સીધા પકડેગા ચોંટેગા વો એ બાત એસી ચોંટ જાયેગી કભી છૂટને વાલી નહીં હૈ એસી ચોંટેગી. યે પરિણામન મેં ફરક આતા હૈ. પૂરી શક્તિ સે પૂરી યોગ્યતા સે પૂરી તાકત સે આજ્ઞાકારી રહેતા હૈ પર જીતના આજ્ઞાકારીપણા હોતા હૈ ઉતના હી ઉસકો આત્મલાભ હોતા હૈ. આજ્ઞાકારી કા સ્વરૂપ વહી હૈ કે કોઈ બાત હમકો નીચે ગિરના નહીં દેના હૈ. હા
જો કા જો એકદમ કર લેતા હે એક્સેપ્ટ કર લેતા ઉસકો કોઈ જોર ભી નહીં લગતા હે
प्रतिबंध है, प्रतिबंध में खड़ा है,
प्रतिबंध भी और आज्ञाकारिता भी है।
आज्ञाकारिता उतनी नहीं है, अगर सही आज्ञाकारी होता तो प्रतिबंध छोड़ देता, क्योंकि प्रतिबंध छोड़ने की आज्ञा नहीं है क्या?
वही बात है, फिर आज्ञाकारिता में कैसे?
तो आज्ञाकारी तो बाहर की ऐसी बातों में हमें दृष्टांत देते थे। हमारे गुरुदेव थे, वो दो कपड़े पहनते थे, एक कपड़े ऐसे मिटाते थे, एक कपड़ा उधर लगा देते थे, परिग्रह उतना रखते नहीं थे। अब क्या थे कि कोई कपड़ा फट जाता है तो बदलते हैं, तो 10-15 आदमी खड़े हों और बात बात में कहें कि कपड़ा फट गया है बदलना पड़ेगा, तो ये 10-15 सब भगेंगे, क्योंकि उनको मालूम है कि एक का लेगा दूसरे का तो लेंगे नहीं, वो उनको एक कपड़े की जरूरत है, एक कपड़ा लेंगे दूसरा वाले को ना देंगे, नहीं आ गया तो उसने दे दिया है मैं नहीं लूंगा, तो सब दौड़ेंगे 10-15 जो भी खड़े हैं सुनने वाले सब दौड़ के एक एक थान लेके आएंगे। 15 थान की कोई जरूरत नहीं है, तो एक का किसी का रख लेंगे। वे आहिस्ते से बोले थे तो भी सबने सुन लिया और भागा दौड़ी करने लग गए, लेकिन रोज दो दो घंटे बोलते थे कि तुम सम्यक दर्शन लो, सम्यक दर्शन लेके आओ, सम्यक दर्शन लेके आओ, तो कोई आते नहीं गला फाड़ फाड़ करके बोलते थे। वो धीरे से बोलते थे, मतलब क्या कहना का आशय क्या है कि बाहर की चीज में तो ये सब कर लेते लोग, अंदर के नहीं करते, ये तकलीफ है। उनको तो जो अंदर की करता है उनके ऊपर प्रसन्नता आती है, बाहर के करते हैं उनके ऊपर इतनी प्रसन्नता ज्ञानी को नहीं आती है।
बाहर से जो करते हैं निर्बलता की संभव, बाहर से जो करते हैं उसमें निर्बलता आने की संभव है?
निर्मलता का कोई संबंध नहीं है,
थोड़ी बहुत भी।
वो लालच मत रखो ऐसी लालच मत रखो ये कोई खरीदने की चीज नहीं है, ये कोई खरीदने की चीज नहीं, निर्मलता कोई खरीदने की चीज नहीं, और ज्ञानी उपदेश कभी बेचते नहीं कि कोई इतनी कीमत देंगे तो हम उनको उपदेश देंगे, वो बात नहीं है। ये चीज बेचने की है ही नहीं, इसलिए ज्ञानी कभी बेचते नहीं, और ये खरीदने की चीज नहीं होने से कोई खरीद सकते भी नहीं उसको, कोई भी चीज दे दें इससे कोई खरीद नहीं सकते। इसलिए ये जो संसार की खरीद बेचान वाली पद्धति है वो यहाँ काम में नहीं आती है, वो फैल जाती है। बहुत फर्क है, दोनों में आसमान जमीन का अंतर है, बहुत कम फर्क है। समय हुआ है और बातें बहुत है।